રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 23. પછી રાજાએ સંદેશાવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદિયાના વડીલોને તેની પાસે એકત્ર કર્યા. પછી રાજા યરૂશાલેમના રહેવાસીઓ, યહૂદિયાના બધા યાજકો, પ્રબોધકો અને નાનાથી મોટા સર્વ લોકો યહોવાના ઘરમાં ગયા. રાજાએ યહોવાના સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકના વચનો તેઓના સાંભળતા વાંચ્યા. પછી રાજા સ્તંભ પાસે ઊભો રહ્યો. આ પુસ્તકમાં લખેલા વચનો અમલમાં લાવવા માટે સંપૂર્ણ હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાની પાછળ ચાલવાનો, તેમની આજ્ઞાઓ, હુકમો તથા કાનૂનો પાળવાનો તેમની આગળ કરાર કર્યો. તેની સાથે બધા લોકો આ કરારમાં સંમત થયા. તે પછી રાજાએ હિલ્કિયા યાજકને તથા મદદનીશ યાજકને તેમજ દ્વાર રક્ષકોને આજ્ઞા કરી કે બાલ, અશેરાની મૂર્તિ તેમજ આકાશના તારામંડળોની સેવામાં વપરાતા બધા વાસણો યહોવાના સભાસ્થાનમાંથી બહાર કાઢી લાવો. અને તેઓએ તે બધાને યરૂશાલેમ બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં બાળી નાખ્યા અને તેની રાખ બેથેલ લઈ ગયા. તેણે યહૂદિયાના નગરોમાં તથા યરૂશાલેમની આસપાસના ઉચ્ચ સ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બાલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હટાવી દીધા. તે યહોવાના સભાસ્થાનમાંથી અશેરાની મૂર્તિને કાઢી લાવ્યો. યરૂશાલેમની બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં તેને બાળી, તેને કૂટીને ભૂક્કો કરીને તે રાખ સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી. તેણે યહોવાના ઘરમાં આવેલા સજાતીય સંબંધોવાળાના નિવાસસ્થાનો, જેની અંદર સ્ત્રીઓ અશેરા માટે વસ્ત્રો સીવતી હતી, તેઓને તેણે તોડી પાડ્યા. યોશિયાએ યહૂદિયાના નગરોમાંથી બધા યાજકોને બહાર કાઢી લાવીને ગેબાથી બેરશેબા સુધી જે ઉચ્ચ સ્થાનોમાં તે યાજકોએ ધૂપ પાળ્યો હતો તેઓને અશુદ્ધ કર્યા. દરવાજા પાસેના જે ઉચ્ચ સ્થાનો, નગરના અધિકારી યહોશુઆના દરવાજાના પ્રવેશદ્વાર આગળ એટલે નગરના દરવાજામાં પ્રવેશતા ડાબી બાજુએ હતા તેઓનો નાશ કર્યો. તો પણ ઉચ્ચ સ્થાનોના યાજકો યરૂશાલેમમાં યહોવાની વેદી પાસે સેવા કરવા આવતા નહોતા, પણ તેઓ પોતાના ભાઈઓની સાથે બે ખમીર રોટલી ખાતા હતા. યોશિયાએ બેન હિન્નોમની ખીણમાંના તોફેથને અશુદ્ધ કર્યું હતું કે જેથી કોઈ પોતાના દીકરા કે દીકરીને મોલેખની આગળ દહન્ય અર્પણ તરીકે અગ્નિમાં અર્પણ કરે નહીં. યહોવાના સભાસ્થાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી નાથાન મેલેખની ઓરડી પાસે જે ઘોડાની મૂર્તિઓ યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરી હતી તેઓને તેણે દૂર કરી. યોશિયાએ સૂર્યના રથોને બાળી નાખ્યા. આહાઝના ઉપરના ઓરડાના ધાબા પર યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓનો, જે વેદીઓ મનાશાએ યહોવાના સભાસ્થાનના બે આંગણામાં બાંધી હતી, તેઓનો યોશિયા રાજાએ નાશ કર્યો. યોશિયાએ તેના ટુકડે ટુકડા કરીને તેનો ભૂક્કો કરી કિદ્રોનની ખીણમાં નાખી દીધો. જે ઉચ્ચ સ્થાનો ઇઝરાયેલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આશ્તારોથ માટે, મુઆબની ધિક્કારપાત્ર દેવી કમોશને માટે, આમોન લોકોની ધિક્કારપાત્ર દેવી મિલકોમને માટે યરૂશાલેમની પૂર્વ બાજુએ વિનાશના પર્વતની દક્ષિણે બાંધેલા હતા તેઓને યોશિયા રાજાએ અશુદ્ધ કર્યા. યોશિયા રાજાએ સ્તંભોને તોડીને ટુકડે ટુકડા કર્યા. અશેરાની મૂર્તિઓ ભાંગી નાખીને તેની જગ્યાએ માણસોના હાડકા ભર્યા. વળી બેથેલમાં જે વેદી હતી તેને તથા જે ઉચ્ચ સ્થાનો નબાટના દીકરા યરોબામ, કે જેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું હતું, તેણે બાંધેલા હતા તેઓને યોશિયાએ તોડી નાખ્યા. તેણે તે ઉચ્ચ સ્થાનની વેદીને ભાંગીને ભૂક્કો કર્યો. વળી તેણે અશેરા મૂર્તિને બાળી નાખી. જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે પર્વત પરની કબરો જોઈ. તેણે માણસો મોકલીને કબરોમાંથી હાડકા બહાર કઢાવ્યા. આ વાતો પ્રગટ કરનાર ઈશ્વરભક્તે યહોવાનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેઓને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી. પછી તેણે પૂછ્યું, પેલું સ્મારક કે જે હું જોઉં છું તે શાનું છે? નગરના માણસોએ તેને કહ્યું, તે તો ઈશ્વરભક્તે યહૂદિયાથી આવીને આ કૃત્યો કે જે તમે બેથેલની વેદી વિરુદ્ધ કર્યા છે તે પોકાર્યા હતા તેની કબર છે. યોશિયાએ કહ્યું, તેને રહેવા દો, કોઈએ તેના હાડકા ખસેડવા નહીં. તેથી તેઓએ તેના હાડકા તથા સમરૂનથી આવેલા પ્રબોધકોના હાડકાને રહેવા દીધા. વળી સમરૂનના નગરોમાં ઉચ્ચ સ્થાનોના બધા મંદિરો જે ઇઝરાયેલના રાજાઓએ બનાવીને યહોવાને ગુસ્સે કર્યા હતા તેમને યોશિયાએ દૂર કર્યા. જે બધા કાર્યો તેણે બેથેલમાં કર્યા હતા તે પ્રમાણે તેણે કર્યું. તેણે ત્યાંના ઉચ્ચ સ્થાનના બધા યાજકોને વેદીઓ પર મારી નાખ્યા. તેઓના પર તેણે માણસોના હાડકા બાળ્યા. પછી તે યરૂશાલેમ પાછો આવ્યો. રાજાએ બધા લોકોને આજ્ઞા કરી કે કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા ઐશ્વર્ય હોવા માટે પાસખા પર્વ પાળો. ઇઝરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસોથી ઇઝરાયલના રાજાઓ કે યહૂદિયાના રાજાઓના દિવસોમાં પણ ક્યારેય આવું પાસ્કા પર્વ ઉજવાયું નહોતું. પણ યોશિયા રાજાના કારકિર્દીને 18મા વર્ષે આ પાસ્કા પર્વ યહોવાના માટે યરૂશાલેમમાં ઉજવવામાં આવ્યું. યોશિયાએ મરેલાઓ અને આત્માઓ સાથે વાત કરનારનો નાશ કર્યો. વળી તેણે જાદુગરોને, મૂર્તિઓને તથા યહૂદિયા અને યરૂશાલેમમાં જોવામાં આવેલી બધી ધિક્કારપાત્ર વસ્તુઓને દૂર કરી, જેથી યહોવાના સભાસ્થાનમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખેલા નિયમશાસ્ત્રના વચનોને તે અમલમાં લાવે. તેના પહેલા એવો કોઈ રાજા થયો નહોતો કે જે પોતાના પૂરા હૃદયથી, પૂરા મનથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્રનું પાલન કરીને યહોવા તરફ વળ્યો હોય. યોશિયા પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી. તેમ છતાં જે મૂર્તિ પૂજા કરીને મનાશાએ યહોવાને ગુસ્સે કર્યા હતા, તેને લીધે તેમનો ગુસ્સો યહૂદિયા વિરુદ્ધ સળગ્યો હતો. તેમનો કોપ નરમ પડ્યો નહીં. યહોવાએ કહ્યું, મેં ઇઝરાયલીઓને દૂર કર્યા છે, તેમજ હું યહૂદિયાના લોકોને પણ મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ. આ નગર યરૂશાલેમ, જેને મેં પસંદ કર્યું છે, જે સભાસ્થાન વિશે મેં કહ્યું ત્યાં મારું નામ રહેશે, તેમને હું તજી દઈશ નહીં. યોશિયાના બાકીના કાર્યો, જે બધું તેણે કર્યું, તેઓ યહૂદિયાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તેના દિવસોમાં મિસરનો રાજા ફારૂન નકો આશુરના રાજા સામે લડવા ફ્રાત નદી સુધી ગયો. યોશિયા રાજા યુદ્ધમાં તેની સામે ગયો. નકો રાજાએ તેને જોયો. તેણે તેને મગીદોમાં મારી નાખ્યો. યોશિયાના ચાકરો તેના મૃતદેહને રથમાં મૂકીને મગીદોથી યરૂશાલેમ લાવ્યા. તેની પોતાની કબરમાં તેને દફનાવ્યો. પછી યોશિયાના દીકરા યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે અભિષિક્ત કર્યો. યહોઆહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે 23 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 3 મહિના સુધી રાજ કર્યું. તેની માતાનું નામ હમુટાલ હતું. તે લિબ્નાના યિર્મિયાની દીકરી હતી. યહોઆહાઝે તેના પિતૃઓએ જે કર્યું તે પ્રમાણે, યહોવાની દ્રષ્ટિમાં ખોટું હતું તે કર્યું. તે યરૂશાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારૂન નકોએ તેને હમાથ દેશમાં આવેલા રિબ્લાહમાં કેદ કર્યો. પછી નકોએ દેશ પર 100 તાલંત ચાંદી અને 1 તાલંત સોનાનો કર નાખ્યો. ફારૂન નકોએ યોશિયાના દીકરા એલિયાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને મિસર લઈ ગયો અને યહોઆહાઝ ત્યાં મરણ પામ્યો. યહોયાકીમ ફારૂનને સોનું અને ચાંદી ચૂકવતો. ફારૂનના હુકમ પ્રમાણે નાણાં આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો. ફારૂન નકોના હુકમ પ્રમાણે તે દેશના લોકો મધ્યેથી તે દરેક માણસ પાસેથી ચાંદી તથા સોનું જબરજસ્તી લેતો હતો. યહોયાકીમ રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 11 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ ઝબીદા હતું. તે રૂમાહના પેદાયાની દીકરી હતી. યહોયાકીમે પોતાના પિતૃઓએ જે બધું કર્યું હતું તે પ્રમાણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.